તારીખ 20/7/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 311 અને 312 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 149.
ચાલ્યો આવે છે, કામ કરવાના ઘણા બાકી છે એમ પોતાને લાગે. જંગલની કોઈ ચીજ જોવા તો રોકાય
નહીં,
થાક ખાવા દોડ્યો હોય તો થાક ખાવા પણ રોકાય. જગત ના પદાર્થો જોવા રોકાય છે ને, જીવની કુતૂહલ વૃત્તિ છે, અને એ પદાર્થોને વિધવિધ પદાર્થોને જાણવું, આમ તો સર્વજ્ઞ સ્વભાવ છે એટલે સર્વને જાણવાનો સ્વભાવ છે, પણ જાણી શકતો નથી એટલે કુતૂહલ થાય છે, અને જાણવા જોવા માટે લોકો પર્યટન કરે છે. અહીંયા જઈએ, અહીંયા જઈએ, આ જોઈએ, આ જોઈએ છે. એ રીતે સમય વ્યર્થ ગુમાવવા જેવો નથી. સારાંશ એ છે કે જેને પોતાનું ઘણું કામ બાકી છે એમ લાગે, એ કામ કરવા પાછળ એવું લાગે છે કે એ સમય મેળવતો નથી.
બરાબર,
સમય વ્યર્થ પસાર થાય એને ખૂંચે છે, એનું એને દુઃખ લાગે છે, આપણો સમય નકામો બગડે છે. અહીંયા એક પ્રશ્ન થાય એવો છે કે અંદર કામ કરવાના ઘણા બાકી છે એટલે એક કામ છે કે ઘણા કામ છે? ઘણા કામનો અર્થ એ છે કે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનની જે શ્રેણી છે એમાં પરિપૂર્ણ રીતે એકાગ્ર થવું છે, પૂર્ણ એકાગ્ર રહેવું છે, એવી એટલું કામ બાકી છે. અહીંયા હજી ક્ષણ માત્ર એકાગ્રતાનો મેળ ખાતો નથી તો કેટલું કામ બાકી છે?
બરોબર,
જો મોક્ષ માર્ગની શરૂઆતથી માંડીને પૂર્ણતા સુધીનો વિચાર કરે તો ઘણું કામ બાકી છે. પૂર્ણતા
સુધીનું
ઘણું કામ બાકી છે, હજી તો પ્રારંભ કરવાનો છે, ત્યાંથી માંડીને પૂર્ણતા સુધીનું કામ બાકી છે. શરૂઆત થઈ ગઈ એટલે બસ, એમ તો કાંઈ સંતોષ પકડવાનો સવાલ નથી, પણ પૂર્ણતા સુધીનું કામ બાકી છે. અપૂર્ણ રહેવું છે એ કોઈ ધ્યેયનો વિષય નથી, જ્યાં પહોંચવું છે ત્યાં સુધી ન પહોંચાય ત્યાં સુધી નિરાંત વાળીને બેસવાનો પ્રશ્ન રહેતો નથી. એવી સાધકની યથાર્થ વૃત્તિ હોય છે, એને એમ લાગવું જોઈએ એમ કહે છે, એને એમ લાગવું જોઈએ. અહીંયા એમ કહે છે કે મૃત્યુનો કાળ પ્રતિક્ષણ નજીક આવી રહ્યો છે, જેમ દોડ મૂકે જંગલમાં તો પોતાની દોડ અને પ્રાણીની દોડ સરખી હોય નહીં. માણસ દોડે એના કરતાં કોઈ પણ પ્રાણી વધારે ઝડપથી દોડી શકે છે. મીંડળી કૂતરાથી માંડીને વાઘ સિંહ સર્પ બધાની ઝપટ એવી છે, સર્પને તો પગ નથી, પેટથી જ ચાલે છે, એને કોઈ પગ નથી, છતાં સર્પ દોડે તીવ્ર ગતિએ દોડે તો ઘોડો પાછળ રહે. ઘોડાની તો ઝડપ ઉડવા જેવી ગણાય છે ને, પણ જો ઘોડાની પાછળ સર્પ પીડ્યો હોય તો ઘોડો પાછળ રહે ને સર્પ આગળ જાય, પેડથી એટલી ઝડપથી તીરની જેમ જાય એટલી ઝડપ હોય છે. એટલે માણસ કરતા તો પ્રાણી એને આંબી જાય દોડવામાં, એ સ્વાભાવિક છે. એમ કાળ આંબી જવાનો છે. જીવને સમયની કિંમત થાય કે ન થાય એથી કિંમત ન કરે અને એની ઉપેક્ષા કરે. આ લહેરથી રિયા શું થઈ જવાનું છે, આરામથી ને ચેનથી રહીએ છીએ, કાંઈ વાંધો નથી, તો કાંઈ કાળ રોકાવાનો નથી. એ તો એની ગતિ એ ચાલ્યો જ આવે છે. એક સેકન્ડના અસંખ્ય સમયો પસાર થઈ જાય છે એક જ સેકન્ડમાં. એની ઝડપમાં ક્યારે તેજી મંદી થતી નથી, વધી ગઈ ઝડપ કે ઘટી ગઈ, એક ધારી સ્પીડથી સરખી સ્પીડથી કાળનો પ્રવાહ બરાબર પ્રવાહિત છે. અને વર્તમાનમાં જે મનુષ્ય ગતિ છે એકદમ મર્યાદિત છે. અત્યારના આયુષ ઘણા અલ્પ છે. ભૂતકાળના પૂર્વકાળના આયુષ ગણીએ તો અત્યારે આયુષ ઘણા અલ્પ છે. ક્યાં સિમંદર ભગવાનનું આયુષ ત્યાં એટલા છે, મહાવિધિમાં લાંબા આયુષ છે. અહીંયા ચોથા આરામની શરૂઆતથી પણ આયુષ જેમ જેમ કાળ પસાર થતો ગયો એમ ઘટતા આવ્યા છે. ઋષભદેવ સ્વામીના આયુષમાં અને ભગવાન મહાવીર સ્વામીના આયુષમાં એમ મોટો ફેર છે. સોની અંદર આવી ગયા છે. ત્યાં પૂર્વનું આયુષ છે, 84 લાખ પૂર્વનું આયુષ છે. અહીંયા એક સોની અંદર 73 વર્ષનું આયુષ હતું. 100ની અંદર આવી ગયા છે લગભગ. કોકને 100 થાય એ પણ અનિશ્ચિત. વૃદ્ધાવસ્થા આવશે એવો કોઈ નિયમ નથી. કોઈ પણ અવસ્થામાં ઓછું આયુષ બાંધીને આવેલો જીવ શરીરનો દેહનો ત્યાગ સહજ માત્રમાં કરે છે. બાનું મળે ન મળે દેહનો ત્યાગ થતાં વાર લાગતી નથી. એવી પરિસ્થિતિમાં જરા પણ સમય ન ગુમાવવો જોઈએ એમ અહીંયા કહેવા ધારે છે. કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે. એ કાળ એટલે મૃત્યુક્ષણ. મૃત્યુક્ષણ બહુ ઝડપથી નજીક આવે છે એમ કહે છે. અને અંદર કામ કરવાનું ઘણું બાકી છે, પૂર્ણતા સુધીનું કામ બાકી છે. એટલું એને પહેલેથી વજન હોવું જોઈએ. આ તો એમ વિચારે કે આ વાંચતા વાંચતાનો અભ્યાસ કરતા કરતા ને એક જ સમ્યક દર્શન થઈ જાય ને, આટલું કંઈક થઈ જાય ને, અથવા સંસ્કાર પડી જાય ને. રોજ સ્વાધ્યાય તો કરીએ, સંસ્કાર પડી જાય. કોઈ તો વળી ત્યાં સુધીની આશા રાખે છે, કોઈ અહીં સુધીની આશા રાખે છે. એ પદ્ધતિ વિચારવાની બરાબર નથી. એ વિચાર પદ્ધતિ શરૂઆત જ એ રીતે ન થાય, પૂર્ણતાના લક્ષ્મીના શરૂઆત જ ન થાય. આપણે તો એ દુઃખ કેવું, કેટલું ઉપર ઉપરનું શું કઈ એ વિચારવા જેવું. માણસને એમ નથી કહેતા કે તમે એક વચન કહ્યું અમને તો હાડો હાડ લાગ્યું છે, અમારું હૃદય કપાઈ ગયું છે અને જિંદગીભર ભૂલશું નહીં એમ બોલે છે કે નહીં. તો એવું સામાન્ય જે તારા આત્માને લાગુ પડતું નથી એવા વચનો તો તારા આત્માને ક્યાંય લાગુ પડતા નથી. દેહાશ્રિત કે પ્રસંગાશ્રિત, કર્મ ઉદયના કર્મના ઉદય આશ્રિત કોઈ વાત હોય, દેહાશ્રિત કોઈ વાત હોય, એનું એટલું બધું શું પકડ કરવાની. છતાં એટલી પકડ કરે તો આત્મા આશ્રિત વાતની પકડ ન કરે. એ તો ઉપર ઉપરથી લાગવું જોઈએ નહીં. બહુ ગંભીરતાથી ચાલવાનું વિષય છે, માર્ગ જ એવો છે. ખૂબ ગંભીરતા આવે, ઘણી વાસ્તવિકતા એની દેખાય. ખાલી વાત નથી કે કાળ દોડતો આવે છે, વાઘ પાછળ પીડ્યો છે, એની વાસ્તવિકતા દેખાય. એક ક્ષણ ગુમાવી મને પોસાય એમ નથી, મારે મારું કામ કરવું છે એમાં કોઈ એક ક્ષણ ગુમાવી મને પોસાય એમ નથી, એવું અંદરમાંથી એને લાગે. તો કાર્યની ગતિ કાંઈક બરાબર પરિણામમાં થાય, નહીતર પરિણામ શિથિલપણે ઉપર ઉપરથી ચાલ્યા જાય, સમય સાથે ચાલ્યો જાય. સાતાનો ઉદય હોય તો સમય ક્યાં જાય તેની ખબર પડે નહીં, અને પછી ક્યાંય પત્તો ન લાગે એ પરિસ્થિતિ છે. કેમ એ પરિસ્થિતિ છે? કુદરતના ઘરનો એવો નિયમ છે કે જે માણસ જે જીવને આત્મહિત કરવાની તક મળે અને છતાંય આત્મહિત ન કરતા પ્રમાદથી બીજા કામ કરે, પ્રમાદને વશ બીજા કામ કરે, બીજા કામ કરે એ પ્રમાદ છે અહીંયા, અથવા પોતાના પુરુષાર્થમાં ન જોડાય એ પ્રમાદ છે, એને કુદરત ફરીને એવો સમય જલ્દી આપતી નથી. આ કુદરતના ઘરનો નિયમ છે. કેમ કે તે તારા હિતની ઉપેક્ષા કરીને તો હવે તારું હિત થાય એવી પરિસ્થિતિ જલ્દી તને નહીં મળે. આમ છે, એ કુદરતના ઘરનો નિયમ છે. જીવ માને કે ન માને, સમજે કે ન સમજે, એને ખબર હોય કે ન ખબર હોય, કોઈ એક અમને એવી ખબર નથી કે અમારી એ ભૂલ થઈ ગઈ, પણ એમ અહીંયા ચાલે એવું નથી. ખબર હોય કે ન હોય, કુદરતનો નિયમ ક્યાંય ફરતો નથી. કુદરતનો એક એ વસ્તુ સ્થિતિ છે, કુદરતનો કાયદો છે. કાયદાને ખબર ન હોય એટલે કાયદાનો ભંગ કરી શકાય, એને માફ થાય એવું તો કાંઈ નથી. ભૂલથી ઝેર ખાય તો એટલો મોટો ક્યાં દંડ છે? ભરીને પણ એને ઉપેક્ષા કરી અનાદર કર્યો એનું કાંઈ નહીં. અપેક્ષાને અનાદર કર્યો. એક માણસ રાજાનું અપમાન કરે, એક માણસ સામાન્ય માણસનું અપમાન કરે, રાજાના ભંગીનું અપમાન કરે, બેને સરખો દંડ મળે કાંઈ? એને અપમાન તો સરખું કર્યું છે, જેવું અપમાન એને ભંગીનું કર્યું છે એવું જ અપમાન એને રાજાનું કર્યું છે. દંડ બેને સરખો આપશે? આ તો પરમાત્માનો અનાદર છે, પરમાત્માની ઉપેક્ષા છે એમ છે. ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા છે, વ્યવહારે નિશ્ચયથી અંતરના પરમાત્માની ઉપેક્ષા છે, વ્યવહારે બહારના પરમાત્માની ઉપેક્ષા છે એમ છે. એટલે એ તો એક કોઈનું કર્યું કરાવેલું નથી, એ કાંઈ ભગવાને વ્યવસ્થા નથી ગોઠવી કે મારી ઉપેક્ષા કરી માટે અને આટલો દંડ. એ તો એક કુદરતી નિયમ છે, જેમ ઝેર ખાય ને ફળ થાય એનો, એવો એક કુદરતી નિયમ છે. કુદરતના ઘરની એ ચીજ છે, કોઈના ઘરની ચીજ છે એવું તો કાંઈ છે કે દ્વેષ બુદ્ધિથી એવી વ્યવસ્થા કરો કે આને ભગવાનનું માનવું નહીં માટે એને હરખાઈનો દંડ મળે, એવો કોઈ રાગદ્વેષનો પ્રકાર એને છે? એ તો સ્વયં છે, વસ્તુ વ્યવસ્થા છે, સ્વયં જ છે. તે ભોગ્ય વિશેષના સ્થાન કે દ્રવ્ય સ્વભાવ કોઈ એ કરેલા નથી, એ તો દ્રવ્યના સ્વભાવ છે, વસ્તુના સ્વભાવ છે. ગહન વાત છે શિષ્ય આ કઈ સંક્ષેપ સા, આ વાત ઘણી જ્ઞાન છે. વસ્તુનો સ્વભાવ એટલો બધો ગહન છે કે કેવળ જ્ઞાન દ્વારા એ જણાય છે. એટલા બધા વિશાળ સ્વભાવો છે એનું વર્ણન કોઈ રીતે શક્ય નથી. છે કર્ણાનુયોગના ગ્રંથોમાં જય ધવળ માધવળ, ધવળ જય ધવળ માધવળ, 31 ભાગ છે આ, પણ એ ઓછું પડે. એ કાયદા કાનૂન લીખા છે તો પણ એ ઓછા પડે, એટલું વિશાળ છે. એટલે કોને કિંમત આપવી, સમય ત્યાં રોકાશે કે જ્યાં જે ચીજને જે પ્રસંગને જીવ કિંમત આપે છે ત્યાં. માણસ એમ નથી કે મને વખત નથી, તમે એમ કહો છો આ કરો તે કરો પણ મને વખત નથી, પણ તારે કામ શું છે? વખત નથી તો શું કામ છે? કે જેની કિંમત તે આપી છે ત્યાં તારા તારો સમય જાય, એ તારે કામ છે, બીજું કોઈ કામ છે? કામ છે. એટલે કોઈ પણ જગતની ચીજોને અને કર્મ ઉદયના પ્રસંગોને મહત્તા નહીં આપતા, એને આત્માને મહત્તા આપવી જોઈએ, પોતાના સ્વરૂપની મહત્તા એને આપવી જોઈએ. આવું પોતાને લાગવું જોઈએ એમ કે છે, અંદર માં લાગવું જોઈએ, માત્ર આવો વિચાર કરવો જોઈએ એમ નથી, લાગવું જોઈએ, અંદર માં એની અસર આવવી જોઈએ. નાની નાની વાતમાં પણ સમય ખરાબ થાય, એ જાતના પ્રકૃતિગત જે ચીકણા પરિણામ હોય છે એ પણ પ્રમાદનો જ એક ભાગ છે, એ પણ પ્રમાદનો જ પ્રકાર છે, એક પ્રકાર છે કે વ્યર્થપણે ઓછી કિંમતના વિષયમાં પણ સમય બગાડવામાં આવે. પોતાના કામ કરવા માટે જાણે બીજો સમય જ નથી એમ જાણીને બાહ્ય નિવૃત્તિ પણ એ અર્થે જે કોઈ જીવો લે છે તે યથાર્થપણે એમ લે છે. બાહ્ય નિવૃત્તિ લેવાનું કારણ શું છે? પ્રવૃત્તિમાં જે સમય જાય છે એ સમય એને ઓછી કિંમતના પ્રસંગોમાં વધારે કિંમત ચૂકવવાનો વારો છે, પ્રસંગ છે, એથી એને એ વિષય ડંખે છે કે ખાલી આ જીવિકા કે ફલાણું કે ઢીંકણું કે આને માટે પ્રવૃત્તિ કરવી પડે, એ પ્રવૃત્તિમાં મારો કિંમતી સમય ચાલ્યો જાય છે. કેમ ઓછામાં ઓછો સમય એમાં જાય અને વધુમાં વધુ સમય મારા સ્વકાર્યમાં જાય, એવી એની અંદરની સાવધાની, કાળજી, દરકાર અને અપેક્ષા વૃત્તિ સતત તીવ્રપણે તીખી ચાલવી જોઈએ. આમ છે. એના ગણતરીનો વિષય છે, ઘણું કામ બાકી છે, પૂર્ણ થવા સુધીનું કામ બાકી છે. સમ્યક દર્શન, મુનિપણું અને શુક્લ ધ્યાન સુધીની બધી વાતો બાકી છે, ઘણું કામ બાકી છે. તો પહેલેથી 1 થી 100 સુધીના કામ 100 કામ બાકી છે, પૂરું ન થાય ત્યાં સુધી એને 100 કામ બાકી છે એમ દેખાવું જોઈએ. શાસ્ત્રોમાં તો મુનિઓનો એવો ઉપદેશ છે, એના ઉપરથી મનુષ્યએ ત્રિરાશી મૂકી દેવી. મુનિઓનો એવો ઉપદેશ છે કે હે મુનિ, છદમસ્થ અવસ્થા તો પૂર્ણ અવસ્થાની પાસે અનંતમાં ભાગે છે, અને આ મનુષ્ય પર્યાયમાં મુનિ પણ અંગીકાર કરીને હવે જો તું આજ પર્યાયમાં પૂર્ણતા પ્રાપ્ત નહીં કર, મુનિ દશામાં મનુષ્ય પર્યાયમાં મુનિપણા સુધી આવ્યો અને હવે તું પૂર્ણતા પ્રાપ્ત નહીં કર, તો બહુ મોટી જેલ પડશે દેવલોકની. કેમ કે એને તો નિયમથી દેવલોકમાં જવાનું થાય છે, મુનિને તો બીજું આયુષ્ય પડે નહીં, એવી સમ્યક દ્રષ્ટિને બીજું આયુષ પડ્યું હોય એ નારકી સિવાય બીજું નથી પડતું. અથવા મુનિને તો કોઈ બીજો પ્રકાર જ નથી, એ તો દેવલોકમાં જ જાય, જબરજસ્ત મોટા સાગરો પણ આયુષમાં જાય, મોટી જેલ પડશે. એક તો તારા છઠ્ઠા સાતમા ગુણસ્થાનની પવિત્ર દશાનો ઘાત થઈને ચોથે જઈશ, જગનની સ્થિતિએ મોક્ષ માર્ગની સારી એવી સ્થિતિએ આવ્યો છું એ તો જગનની સ્થિતિમાં ચાલ્યો જઈશ, અને સાગરોપમનું છેટું પડશે તારે, પછી મનુષ્ય થઈને મારો આવશે. મુનિઓને એવો ઉપદેશ શાસ્ત્રમાં આ જ પર્યાયમાં પરિપૂર્ણતાનો પૂરો પ્રયત્ન કરીને પૂર્ણ થવું જોઈએ, આવો ઉપદેશ શાસ્ત્રો મુનિને માટે આવે છે. તો પછી મુમુક્ષુને તો ત્રિરાશી જ મૂકવાની રહી કે કેટલું બધું કામ બાકી છે એને, કે એને તો મુનિ પણ બાકી છે અને શુક્લ ધ્યાનની શ્રેણી પણ એને બાકી છે. કેટલા પુરુષાર્થના જોરથી શુક્લ ધ્યાનની શ્રેણી આવે છે અનુમાન કરી શકાય એવો વિષય નથી. અચિંત્ય દશા છે, ચિંતવનમાં મૂકી શકાય એવો વિષય નથી. બહારમાં છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ઉત્સર્ગ પરિસરમાં મુનિઓ રહે તો કઈ એની શુક્લ ધ્યાન નથી, ઘણા ઉત્સર્ગ પરિસર પડે છે ને, તો તેથી કઈ છઠ્ઠા સાતમામાં ને છઠ્ઠા સાતમામાં ગમે એવા ઉત્સર્ગ પરિસરમાં અચળ રહી શકે છે. એટલો તો છઠ્ઠા સાતમાનો પુરુષાર્થ છે કે વિચલિત ન થાય ઉત્સર્ગ પરિસરમાં. તો શુક્લ ધ્યાનનો પુરુષાર્થ કેટલો આ વિચારવા જેવું છે, એ બધું કામ બાકી છે એમ અત્યારથી એને લાગવું જોઈએ.
બરાબર,
ઘણું ઘણું દૂર જવું છે ને રાત પડશે તો ઝપટ કરે ચાલવામાં, એવું એને લાગવું જોઈએ. તો એ કાળને ગુમાવે નહીં, તો નકામી વાતોમાં ને સામાન્ય પ્રસંગોમાં માણસ નથી કહેતા કામ નથી એટલે ટાયલા કરે છે, સમય બગાડે છે, એ આત્માર્થીનું લક્ષણ નથી. સમય બગાડવો તે આત્માર્થીનું લક્ષણ નથી, આવું લાગીને સમયની કાળજી આવે તે આત્માર્થીનું લક્ષણ છે. અહીંયા તો કોઈ નિવૃત્તિ લો તો તે વખત જતો નથી અમારે, ઠીક કામ કરવું છે એને વખત મળતો નથી અને કામ નથી કરવું એને વખત જતો નથી. પછી કે વખત જતો નથી ને એટલે આકુલતા થાય છે, શું કરવું શું કરવું, વાંચીએ તો વાંચવું ગમતું નથી, આ ફલાણું ગમતું નથી, ઢીંગણું ગમતું નથી, પછી અંદરથી આકુળતાને અણગમો કારણ વગર ઉભા થાય. આ તો આખી લાઈન જ ફેર છે. અંદરથી ઘણું કામ કરવું છે એ રીતે એને સમય ટૂંકો પડે, પોતાનું કાર્ય કરવા માટે એને સમય ટૂંકો પડે એમ લાગવું જોઈએ, વખત મળતો નથી. અને એથી નિંદ્રાને કાપે,
બરોબર,
માણસને ઊંઘ ન આવે તો એમ થાય કે ઊંઘ આવતી નથી, અહીંયા કે છે ઊંઘ ન આવે તો કાંઈ નહીં આપણા કામમાં લાગશે. ઉગાનીજી ચાર ચાર પાંચ પાંચ કલાક ધ્યાનમાં બેસે બધા, રાતે તો ત્રણ વાગે ઉઠે તો ત્રણ વાગે ઉઠે તો વહેલી સવાર બધું, એમ નથી કે કેમ હું ઉડી ગઈ નું હવે આમ ફાવશે ને નહીં ફાવે એક પ્રશ્ન નથી. જેને ઝડપથી કામ કરવું છે એને તો સમય ઓછો પડે છે, એ પરિસ્થિતિ છે.
બરોબર,
એ અહીંયા લીધું છે 308માં સમય વખતની શું ગણતરી છે, હોકાર કરનાર જીવને વખતની સમયની ગણતરી શું છે એમ જીવ છે. ગુરુદેવ પાસે જતા બેસતા ટાઈમ થાય એટલે એક સંકેત કરી દે થઈ ગયો વખત, એમને વાતોમાં વળગીને વખત બગાડવો, પછી માણસો બેસે જેને જે વિચાર આવી ફેંકા કરે બોલ્યા કરે એવો વખત એમને હતો. ઠીક છે, દર્શન કરવા આવ્યા થોડી વાર બેઠા, એમનો સ્વાધ્યાય, અધ્યયન, ચિંતન, અંદરની ધારા, અંદરની સંભાળ, પુરુષાર્થ, પુરુષાર્થવંત પુરુષાર્થમાં પડેલા જીવો, સાધક જીવો, એને ફાલતુ ટાઈમ બગાડવાનું ફાલવે હું, એમ કે ઘણું કામ બાકી છે. સમ્યક દર્શન થઈ ગયું એટલે બસ એ પણ પરિસ્થિતિ નથી. બાહ્ય જીવન પણ એવું છે કે માણસ ધડો લેવા દે, બધું જ નિયમિત. સવારના 4 વાગ્યાથી ઉઠે તે રાત્રે 9 વાગ્યા સુધીનું જીવન એકદમ નિયમિત, અને જ્યાં જ્ઞાન ને ધ્યાન, જ્ઞાન ને ધ્યાનમાં જીવન, પછી જ્ઞાનમાં વ્યાખ્યાન ને જ્ઞાનમાં પોતાનું અધ્યયન, એકાંતમાં પોતાનું અધ્યયન, બીજા હોય તત્વચર્ચા, તત્વ વાર્તા, વ્યાખ્યાન, એકાંતમાં ધ્યાન. સ્વાસ્થ્ય સારું હતું ત્યારે તો બપોરે ગુરુદેવ ધ્યાનમાં બેસતા, વહેલી સવારે તો બેસે, 4 વાગે ઉઠીને તો બેસે, પછી 5:45 થોડી બધી આસપાસનો ટાઈમ થાય પછી ફરવારવા માટે ઉઠે. એ પહેલા કલાક, 1.5 કલાક સવારનો કસ વાળો ખોરાક લઈ લે, શાંતિનો. બપોરે પાછું ધ્યાન, ઘણી વાર બપોરે જતો જીવા દીવાર બેઠા હોય, પેલા જોઈ દે જે ધ્યાનમાં બેઠા હોય તો આ મિસા કરે, ખ્યાલ હોય કે હવે આ ટાઈમે પૂરું કરે છે, પણ કોઈ વખત થોડું વહેલું મોડું થાય ને, પછી પાછા સ્વાધ્યાયમાં લાગેલા હોય. સાંજે આહાર કરીને 12:15 બેસતા, પછી પાછા ચર્ચા પહેલા અંદર ધ્યાનમાં જતા, ચર્ચામાં આવે એ પહેલા એકાંતમાં, સાંજના વખતમાં ધ્યાનમાં જતા, 3-3 વખત તો ધ્યાન, ને આખો દિવસ આ ધ્યાન, બીજો વિષય નહીં. ધ્યાનમાં શું છે, અમુક કરવું છે, કરવું છે, કરવું છે, એવી લાળ નથી ધ્યાન. એક દ્રષ્ટાંત આપું એના પરથી ખ્યાલ આવે, સોગાનંદીનો એક દ્રષ્ટાંત છે. ધ્યાનમાં વધારે બેસતા કોઈએ પૂછ્યું, એમની સાથે ગુરુદેવને તો એવું ન પૂછી શકાય, એમને તો બધા છૂટથી પૂછતા, હું મોક્ષું પૂછ્યું, 5-5 કલાક ધ્યાનમાં બેસો છો, 5-5 કલાક કાંઈ નિર્વિકલ્પ રહ્યો છો, 5-5 કલાક ધ્યાનમાં બેસો છો, અમને તો કાંઈ સમજાતું નથી. એમ કે મુનિ છે એને પણ ધ્યાનનો અંતર્મૂર્તનો જો કાળ હોય તો કેવું જ્ઞાન થઈ જાય. અંતર્મૂર્ત તો 1 કલાક આસપાસ, 2 ઘડી, 5-5 કલાક, 4-4 કલાક, 6-6 કલાક, 2-3 કલાક તો સામાન્ય, એમના માટે સામાન્ય જો રૂમ બંધ કરીને બેસી ગયા હોય તો 2-3 કલાક સિવાય નીકળે નહીં,
બરોબર.
નહીં તો રાત્રિ જેવો સમય હોય, બીજી દખલબાજી નો હોય તો એ સવાર પડે, ગમે ત્યારે ઉઠાવે તો સવાર પડે. શું કરો છો તમે, એવો પ્રશ્ન કર્યો, કુછ કરતે નહીં. પરિણામ કા નાટક દેખતે હૈ, શું કહ્યું,
પરિણામ કા નાટક દેખતે,
પરિણામ કા નાટક દેખતે હૈ, બેઠે બેઠે પરિણામ સહજ, પરિણામ હું કરું છું એમ નહીં, જેમ કોઈ પ્રેક્ષક થઈ જાય અને નાચનાર નટને જોયા કરે એમ પરિણતિનો નાચ જોઉં છું, બીજું કાંઈ નથી. હું તો જ્ઞાતા છું એનો અર્થ એમ છે કે હું તો જ્ઞાતા દ્રષ્ટા છું અને જ્ઞાતા દ્રષ્ટા રહું છું, પરિણામનો પણ સાક્ષી રહું છું. અનેક પ્રકારના રાગાદી વિકલ્પ ઉપજે, આત્મા સંબંધી ના ઉપજે કે બીજા કોઈ ઉપજે, જે કંઈ જ્ઞાતા દ્રષ્ટા છું કે જ્ઞાતા દ્રષ્ટા રહું છું, એ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો એક પ્રયત્ન છે,
બરોબર.
પરિણામ છે એ કેળવણીનો વિષય છે, આ બધા કેળવણીના, જ્ઞાન ધ્યાન એ બધા પરિણતિ ને કેળવણીના પ્રયોગો છે, અને જેને પોતાની પરિણતિ કેળવવી છે એ પ્રયોગોમાં લાગેલા રહે છે. બાકી તો ધ્યાન સિવાયની જો પરિસ્થિતિ વિચારવામાં આવે, જે ગતિ છે, જે સાધક છે, અને જેના પરિણામમાં નિરાકુળ પરિણામની ગતિ છે, એ ગતિને સતેજ કરવામાં એ વધારે નિરાકુળ થાય છે. અને તે વખતના જે બાહ્યાંશરૂપ વિકલ્પ છે એ પણ એટલી મંદતાને ભજે છે કે જેટલી મંદતા એની બાહ્ય પ્રવૃત્તિમાં તો હોતી નથી. તેથી એને ત્યાં દુઃખ કઈ વધતું નથી, ત્યાં તો શાંતિ ને સાતાની શાંતિ વધે છે અને આત્માની શાંતિ વધે છે. તો માણસ તડકામાં ઉભા રહેવાનું પસંદ કરે, છાયા ઉભા રહેવાનું પસંદ કરે, આ તો સીધી વાત છે. એટલે શાંતિના ચાહક તો શાંતિમાં જ જવા પ્રવૃત્તિ કરે છે. 308, 309 સત્યની વાત સમજવામાં ટકી રહેવું એ પણ એક પુરુષાર્થ છે. સમજણની ભૂમિકામાં એક સુપ્રદેવ વિષય લીધો છે. જે કોઈ જીવો સમજણની ભૂમિકામાં રહ્યા છે એને કેટલાકની પરિસ્થિતિ એ થાય છે કે એને એક વખત કાંઈક ઠીક સમજણ કરી હોય એ સમજણમાં એ ટકી શકતા નથી અને એની સમજણ ફરી જાય છે. કોઈ વિશેષ તર્ક કરવાવાળા, કોઈ વિશેષ દલીલ કરવાવાળા, કોઈ વિશેષ બળવાન ન્યાય આપવાવાળા, બળવાન યુક્તિ આગળ કરવાવાળા મળે તો આને કાંઈક સમજો હોય એ ફરી જાય છે. આની વાત ઠીક લાગે છે, આયા જાય તો કાંઈ ઠીક છે, આયા જાય તો કાંઈ ઠીક છે. તુલનાત્મક બુદ્ધિ એ વિશેષ હિતકર વિષય પદ્ધતિ આત્મહિત માટે કઈ છે એ તુલના કરીને એને પોતાની નિર્દોષતાના કાર્યમાં બળવાનપણે લાગવું જોઈએ. સત્યની વાત સમજવામાં ટકી રહેવું એ પણ એક પુરુષાર્થ છે. કોઈ કારણે દૂર થઈ જાય, કોઈ બીજાના કારણે દૂર થઈ જાય, કોઈ ફલાણા અમે મારું અપમાન કર્યું એટલે અમે હવે ત્યાં નથી આવવાના, એને અપમાન કર્યું એની અમે તું ક્યાં જોવે છે, તને શું મળે છે એ તો તું જોતો નથી. અનેકવિધ પ્રકાર બને છે ને, એવા ઘણા દૂર થઈ ગયા છે. માન અપમાનને મુખ્ય કરે, કોઈને કોઈ વાતને મુખ્ય કરે, બીજાની સામે જોયા કરે કે ત્યાં તો ફલાણા આના જેવા આવે છે, અમારું કામ નહીં, આ તો ફલાણા જેવા માણસો ત્યાં આવે, પણ કોઈ આવે એનો ભાર એને માથે છે, એનો ગુનો એને માથે છે, તારું હિત થાય એવું તને દેખાતું હોય તો તારે સમજણની ભૂમિકામાં સમજણ વધારે થાય ત્યાં ટકી રહેવું જોઈએ. કોઈ પણ નિમિત્તે એ નિમિત્તની કિંમત નહીં પણ સમજણની કિંમત એને હોય તો એ પણ એક જાતનો કુશાર છે એમ કહેવું છે. કેમ કે એમાં ઘણા ગલુટિયા ખાઈ જાય છે. એને સમજણની ભૂમિકામાં સમજણની કિંમત ન રહી એમ થઈ ગયું. એને બીજા પ્રસંગોની સમજણ સિવાયના બીજા પ્રસંગોની, બીજી વાતોની, બીજા પ્રકારોની એટલી કિંમત આપી કે એને પોતાની સમજણની કિંમત આપી. ગુરુદેવશ્રીએ જ્યારે જાહેરપણે પરિવર્તન કર્યું ત્યારે જે જૂના એ સાથે રહેનારા છે એ લોકોએ તો ઘણી તાકાતથી ગુરુદેવની સાથે રહ્યા છે. અત્યારે તો એ પ્રસંગ નથી, થોડી થોડી વાતમાં માણસને બગડી જાય છે. પણ જે લોકો શરૂઆતમાં સાથે રહ્યા એ લોકોને તો ઘણો બહારમાં સમાજનો સામનો કરવો પડ્યો. જે વાતાવરણમાં જાય એ વાતાવરણનો સામનો કરવો પડ્યો. કેટલાકને ઘરમાં તકલીફ ઊભી થઈ, કોઈને કુટુંબમાં થઈ, કોઈને સમાજમાં થઈ, કોઈને મિત્રોમાં થઈ, કોઈને ધંધામાં થઈ, કોઈને ક્યાંય થઈ, કોઈને ક્યાંય થઈ, કોઈ પણ વાતને ગણકાર્યા વિના. હમણાં જ વાત થઈ હતી આપણે બેનશ્રી પાસે રવિવાર ગયા હતા, એ વાત નહીં જોઈ ગઈ. એમ કે ગુરુને ઉપદેશ મળ્યો છે એ જીવો સમજીને આ બાજુ વળેલા છે, એની સમજણમાં એવું નથી કે ગરીબમાં ફેરફાર થઈ જાય. સમજીને આવેલા છે, બહારની પરિસ્થિતિ ગમે તે થાય પોતાની સમજણમાં ટકી રહેવાનો એને પુરુષાર્થ છે. પુરુષાર્થ એ સમજણમાં ટકી રહેવાનો પુરુષાર્થ છે. એ પ્રકાર સત્યની વાત સમજવા વાળાને જો સત્યની કાંઈ ઝાંખી થઈ હોય, વિચારમાં તે હજી સત્યની ઝાંખી થઈ હોય કે નહીં આ જ સત્ય છે, ત્યારે એમાં એ ટકી શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ હાલતમાં એ ટકે છે, એ પછી કોઈની દરકાર કરતા
નથી.
સાચું સત્ય પકડવા માટે સમજાય, સમજીને જેને એમ લાગ્યું છે કે આ સત્ય છે, એને પછી ફરવાનો કોઈ પ્રશ્ન રહેતો
નથી.
સમજણમાં એનું બળ છે. હજી તો આ વિકલ્પ વાળી સમજણ છે, એમાં આટલું બળ છે, તો અનુભૂતિના અભિજ્ઞાનમાં કેટલું બળ હોય. જે આચાર્ય મહારાજ લખે છે વજ્રપાત થાય તો પણ સમ્યક દ્રષ્ટિ નિશંક અને નિર્ભય છે. જો આ સમજણમાં આટલું બળ હોય કે બહારમાં આ જ સત્પુરુષ છે, આ જ સત્ય કહે છે, આને કોઈ પણ ભોગે છોડવા નથી, આ તો પરદ્રવ છે ને, હજી પરાલંબન છે, એટલું બળ બહારની સમજણમાં આવે તો અંતરની સમજણમાં અને અંતરના અનુભવમાં કેટલું બળ આવે, એનું કઈ માપ નીકળી શકે નહીં. એ પણ એક જાતનો પુરુષાર્થ છે. એમ સમજણનો પુરુષાર્થ પણ સમજણની ભૂમિકામાં બરાબર હોવો.
આજે આપણે કીધું કે સમજણ ની મહત્તા, પંચરાણક હોય, પૂજા હોય, ફંક્શન હોય, ક્લાસ ચાલતા હોય, એથી પણ સમજણ ની મહત્તા વગેરે આપણે,
એથી પણ સમજણ ની, હા સમજણ ની મહત્તા વિશેષ છે બધામાં. એ રાગની મુખ્યતા વાળી પ્રવૃત્તિ છે. બહારમાં ભલે શુભ યોગની પ્રવૃત્તિ હોય તો પણ એ શુભ રાગની પ્રધાનતા વાળી લાઈન છે. સમજણમાં જ્ઞાનની પ્રધાનતા છે, સમજણની કિંમત વધારે લેવી. હા એમ જ છે, સત્યની વાતમાં એટલે સમજણમાં ટકી રહેવું
જોઈએ.
બહુ કિંમત ક્યાં ટાંકવી એના ઉપર આધાર છે, અને જ્યાં કિંમત ટાંકી હશે ત્યાં અધિકાર આવશે, ત્યાં મહત્તા આવશે, ત્યાં પરિણામ ઢળશે, બીજે પરિણામ ઢળશે. ત્રણસો ને દસ પરાવલંબી ભાવમાં ક્યાંક ક્યાંક મહિમા રેજાય છે, એટલે આત્માની મહિમાનું ખૂન થઈ જાય. બહારના અવલંબી પરાવલંબી ભાવોમાં, પરાવલંબી ભાવો પર પદાર્થની અપેક્ષાવાળા પરિણામો અવશ્ય રાગ દ્વેષ અને મોહ સહિત છે. જીવને એની ક્યાંક ને ક્યાંક મહિમા રેજાય છે. આ એક બહુ મુદ્દાનો વિષય છે. કે આ જીવની મહિમા ક્યાં છે, બસ જ્યાં એની મહિમા છે ત્યાં એના પરિણામ મળે છે. એક આત્મા સિવાય કોઈ પણ દ્રવ્ય ભાવમાં જીવને મહિમા થઈ એટલે એની અધિકાય થઈ, એની અધિકાય થઈ એટલે આત્માની અધિકાય ન રહી, આત્માની અધિકાય ન રહી તો કઈ નહીં એમ નથી, એ તારો ખૂન થઈ જવા બરાબર
છે
એમ કહે. ભલે આત્માની અધિકાય ન રહી એમ નથી, એમાં તો આત્માનું ખૂન છે એમ કેવું છે. એક એક બોલ છે એ બહુ મંથન માગે એવો વિષય છે. જેને સ્વલક્ષે સ્વાધ્યાય કરવો છે એને તો માત્ર આ વિચાર કરીને મૂકી દેવાનો વિષય નથી. ગુરુદેવે આ બે લીટીમાં વાત કરી એનો આવો અર્થ થાય એમ, ખાલી અર્થ શીખવાનો વિષય નથી, શબ્દોના અર્થ શીખવાનો વિષય નથી. કે નિશાળમાં જઈને ભણી લીધું કે આ કવિતાનો આ અર્થ થાય, પછી એને ક્યાં અધિકાર આવે છે, પરિણામ તો એને 24 કલાક ચાલે છે, અહીંથી ઓફિસે જાય બીજે થાય બીજી જાય, એને ક્યાં ક્યાં અધિકાર આવે છે અને ક્યાં ક્યાં એ અધિકારથી રોકાય છે. રોકાવું પરાણે રોકાવવું પડે બીજી વાત છે, પોતે અધિકાર આપીને રોકાય એ બીજી વાત છે. ત્યારે પરને અધિકાર દેતા એ પોતાની અધિકારને ખોવે છે. પછી એમ કે હું નિવૃત્તિ લઉં છું પણ પરિણામ અંદરમાં કાંઈ વળતા નથી. તારા પરિણામ મળે ક્યાંથી, અધિકાર દેવામાં તો બાકી રાખતો. ઉદયના પ્રસંગમાં પૂરી મહિમાથી પૂરી અધિકારથી એ વિષય ઉદયના પ્રસંગમાં પરિણામ કામ કરે છે, પછી એ પરિણામનો રસ ખતમ કરવા માટે તારી પાસે છે શું, એ વિષયનો રસ તોડવાનો જે પ્રકાર છે એ પદ્ધતિ તો કાંઈ એને સમજાણી નથી. એ પદ્ધતિમાં જીવ આવતો નથી. માત્ર બાહ્ય નિવૃત્તિ મળે ત્યારે થોડાક વિચાર કરે, ઉપલક ઉપલક વિચાર કરે એટલે એ કામ કેમ થાય, એ કામ કોઈ રીતે થતું. પ્રેક્ટિસનો વિષય તો જ્યારે ઉદય ચાલતો હોય ત્યારે એ પ્રયોગ કરવાનો વિષય છે. પછીથી વિચાર કરવા બેસે એવું પછી તો એ ખોટું દાપણ છે. એમ નથી કહેતા રાંડા પછી દાપણ હું કામ નું એમ. જ્યારે એને પોતાનો રસ વધે, સ્વર પદાર્થ પ્રત્યે એનો શુભ કે અશુભ રસ વધે, શુભ અશુભ બે એક જ વર્ગ છે, સ્વર પદાર્થ આશ્રિત છે ને. ચાહે શુભનો ઉદય હો, શુભ પ્રસંગનો ઉદય હો, ચાહે અશુભ પ્રસંગનો ઉદય હો, એનો જાગૃતિ એની એટલી હોવી જોઈએ કે ક્યાંય પણ અધિકાર દઈને રસવૃદ્ધિ થાય, મારો ઘાત થાય, એ વાત તો એને સમજાય જવી જોઈએ. સમજણ જ એના પરિણામને નિરસ કરી નાખે, એ સમજણની ભૂમિકાનું કાર્ય છે. પોતાની સમજણ જ એના બાહ્ય પરિણામોના રસને નિરસ કરી નાખે એ એની સમજણની ભૂમિકાનું કાર્ય છે. સમજણની ભૂમિકામાં સમજણનું કાર્ય ન થાય તો ઇથી આગળનું કાર્ય થાય એની અપેક્ષા રાખવી વ્યર્થ છે. એનો તો પ્રશ્ન જ રહેતો નથી. કોઈ દિશાનું કામ એક પગથિયું ચડ્યો નથી ને બીજું પગથિયું ચડી જાવ એ વાત ક્યાં થઈ. એક ડબલું આગળ હાલવા માટે તું ના પાડે છો અને એમ કહેશ કે હું તો ઘણું હાલ્યો જા, એ વાત કેવી રીતે ચાલવાની છે. મૂળ માંથી ફર્યા વિના કોઈ રીતે કામ થાય, અભિપ્રાય બદલવો જોઈએ, નિર્ણય બદલવો જોઈએ, ધ્યેય બદલવું જોઈએ, આ તો બધી પાયાની વાત છે. અને એ બદલવા માટે એને એની સતત ધગશ અને લગ્નિ હોવી જોઈએ. એને સાદી અનંતકાળનું જીવન બદલવું છે. પલટો કેટલો ખાવો છે, સાદી અનંત કાળ નું જીવન બદલવું છે તો એની તૈયારી પણ એના પ્રમાણમાં હોય ને?
એના પ્રમાણમાં ખોટું કામ.
લાખો કરોડો પેદા કરવા આવે તો કઈ શાકભાજી ની દુકાનમાં શાક ની લારી લઈને નીકળે તો કઈ થાય
નહીં?
25 રૂપિયા નો માલ હોય એમાં નફો કેટલો થાય? 25-50 રૂપિયા નો શાક લઈને નીકળ્યો એનો નફો કેટલો થાય? એના પરિણામમાં એની તૈયારી એના પ્રમાણમાં હોય છે. જેટલો લાભ મેળવવો છે એના પ્રમાણમાં એની તૈયારી હોય છે. એમ અહીંયા પૂર્ણ થવું છે તો અહીંથી પૂરો એને પાછળ પડવું
જોઈએ.
એટલી વાત છે.
કોઈ ભાવમાં મીઠાશ ન રહી,
કોઈ મીઠાશ નહીં, કોઈની મહિમા આવવી ન જોઈએ, કોઈ રાગની મહિમા આવવી ન જોઈએ, કોઈ વિકલ્પની મહિમા આવવી ન જોઈએ. મોક્ષ માર્ગીઓને તો મોક્ષ માર્ગના પરિણામની મહિમા નથી.
બરોબર.
મોક્ષાર્થી જીવ અલ્પકાલીન ભાવો કા મૂલ્ય નહીં આપે. આ પત્રમાં લખ્યું ક્ષણવર્તી પરિણામ છે એની કિંમત પણ. હું કે ટિકાળી નિધાન છું, ગુણ નિધાન છું એવો જે સ્વભાવ એની મહિમા આડે એની ઓળખાણ થાય ને એની ઓળખાણ પૂર્વકની મહિમા ઉત્પન્ન થાય તો બીજાની કિંમત આવવાનો સવાલ નથી. ચીજ જ એવી ઉત્કૃષ્ટ છે કે બીજાની કિંમત આવવાનો સવાલ નથી. એનો લીધું 304માં કે ધૂન ચડે છે. શું કરવા ચડે છે ધૂન? કે એ ચીજ એવી છે એનું ધૂન ચડે છે. ખોટી ધૂનમાં લોકો આવે છે. આ તો સાચી છે. માણસ ખોટી ધૂનમાં ધૂની થઈ જાય છે તો પણ જગત ને ગાંઠતો નથી. કે છે કે તને તારા આત્માની મહિમા નહીં આવવાનું કારણ શું? એમ જો તું તપાસતો હો તો એ કારણ એટલું છે કે તને ક્યાંક બીજે ક્યાંક ને ક્યાંક બીજે મહિમા આવે. આ ચોખ્ખી વાત છે. અને આમાં કાંઈ થાબડ ઘણા કરવાનો પ્રશ્ન રહેતો
નથી.
ના ના ભાઈ, તમે તો સ્વાધ્યાયમાં રોજ આવવા વાળા, તમે એમ જ નથી. ક્યાંય પણ કિંમત રહે છે ત્યાં આત્માની કિંમત આવતી નથી. એવું નથી કે સ્વાધ્યાય કરવા માટે આત્માની કિંમત આવી ગઈ, એવો એનો કોઈ આંખ નથી. આત્માની મહિમા તે આત્માની મહિમા છે અને અન્યની મહિમા તે અન્યની મહિમા છે. એમાં બહારની ક્રિયા સાથે એને મેળવી શકાય નથી. વ્યવહાર તો જેમ ચાલતો હોય એમ નહીતરે ચાલવાનો છે. કોઈનું કાંઈ અટકી પડતો નથી અને અટકી પડે તો કોઈ કરી દેતો નથી. વ્યવહાર તો વ્યવહારની રીતે ચાલ્યા જ કરે છે. એ દીકરા દીકરી બધા એના ખૂન લઈને આવ્યા છે. આને એમ થાય છે કે હું છું ને એટલે કરું છું, નો તો કોણ કરે છે? કઈ વાતમાં માલ છે? એ બધા એના પૂર્વ કર્મ લઈને આવ્યા છે. પોતે અધવજ વિયો જાય તો બધાને શું થાય? બધાને અટકી દેવું જોઈએ. એક ઘરનો મુખ્ય માણસ આયુષ પૂરું કરે અકાળે લે તો એનો કુટુંબનું બધું રખડી દેવું જોઈએ, એવું કઈ નથી. ઉલટાનો કેટલા એવા દાખલા અમારી નજર સામે જોયા છે કે જે પરિસ્થિતિમાં એ વખતે એમ લાગે કે બહુ ખોટું થઈ ગયું, આ બધી ગડબડ થઈ જશે, હવે આ બધું કેમ ચાલશે. એના બદલે પરિસ્થિતિ ત્યાર પછી સુધરતી થાય, એવું બને. એના પૂન હોય તો નાતવાળા ફાળો કરી નાખે. બોલો, રહ્યો તો એની જિંદગીમાં ભેગું ન થાય. નોકરી કરતા કરતા બે ટાંગા હરખા થતા ન હોય, આખી જિંદગી ધોરડો કરીને મરી જાત તો પણ 10,000 ની 20,000 ની મૂડી ન થાત. આ એમને થઈ ગઈ ઠીક. એ તો એનું પૂન છે. પૂનના ઉદય કાળે એ ઉદય આવેલો રોકી શકાતો નથી. અને એમાં કોઈ એ પુણ્યના ઉદયનો ધણે થવાની જરૂર નથી. ખોટો એ દાપણ કરે છે કે આ તો મારી બુદ્ધિથી થઈ ગયું. તારી બુદ્ધિ એ ઘણી વાર તે ખત્તા ખાધા છે એવું તને કઈ યાદ આવે છે? એ બુદ્ધિ ગોથું ખાધું છે એમાં કઈ વાતમાં માલ નથી. એક ભાઈ હતા, એ કહેતા થોડા વખત પહેલા એવું હતું કે કોઈ અમને કાંઈ અમારે 5,000-2,000 વ્યાજે લેવા દે તો બજારમાં આબરું રાખતું નતું, નથી આપવાનું. કે આપણે કાંઈ બુદ્ધિ નથી વધી ગઈ, ના એ છે અમે કે અમારી કોઈ બુદ્ધિ નથી વધી ગઈ. અત્યારે સામેથી બધા એમ કહે છે એક થી લાખ માગી લ્યો ને, ઠીક શું છે આ બધું? જીવ નો બુદ્ધિ નો કોઈ વિષય એ જે એક એક રજગણના પરમાણુ ની પર્યાય સ્વતંત્ર થાય છે. ગુરુદેવે તો આ ઢંઢેરો પીટ્યો છે. એક એક પરમાણુ ની પર્યાય સ્વતંત્ર થાય છે. એક પરમાણુ ને હેરવવા ફેરવવા ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈનું સામર્થ્ય નથી. તારો વ્યવહાર તો તું ચલાવી શકતો નથી, આત્મવ્યવહાર છે. તારો વ્યવહાર શું છે? આત્મવ્યવહાર ચલાવવો એ તારી ફરજ એવું કઈ નહીં. એ વ્યવહાર તો તું ચલાવતો નથી. જગત નો વ્યવહાર મારે ચલાવવો છે.
ચલાવવો અશક્ય
કે જે અશક્ય છે એ કઈ શક્ય છે? પોતાનો તો ચલાવી શકે છે પણ એની દરકાર નથી. અને આખા જગત નો વ્યવહાર ચલાવવાનો એને અભિપ્રાય છે. મારું કુટુંબ નું કરું એમ નહીં, મારા કુટુંબીઓ નું કરું, મારા સમાજ નું કરું, મારા દેશ નું કરું, આખી દુનિયા નું કરે દઉં. એક રજગણ નું કાર્ય કરવું છે અને આખા જગત ના કાર્યો કરવાનો અભિપ્રાય ઉભો છે. એ અભિપ્રાય ને પોતાના જ આત્મઘાતી નીવડે એમાં એનું અહી થાય છે. બીજું કઈ થતું
ભગવાન.